सानुज पठई मोहि बन, कीजिय सभी सनात। न तरु फेरी अहि बंधु दो, नाथ चलो मैं साथ। न तरु जादिम बन तिन्हु भाई, बहुरीय सिय सहित रघुराई। जेहि बेदि प्रभु प्रसन्न मन होई, करुणा सागर कीजिय सोई। मारी तो एज भावना छे के आप श्री सीताजी साथे अयोध्यापुरी पाछा पधारो, 14 वर्ष वन में हूँ रहीश, अथवा अमे त्रणेय भाईओ वन में रहीशू। आप अयोध्या में राज्य करो अने प्रजा ने सुखी करो, अथवा लक्ष्मण जी ने अयोध्या जवानी आज्ञा आपो ने मने आपनी सेवा में साथे राखो। हूँ दुखी छू, आर्त छू, दुखी ने विवेक ओछो होय छे, हूँ तो शरणे आव्यो छू। आपे मने अपनाव्यो छे, हूँ कृतार्थ थयो छू, हूँ तो आपनो सेवक छू। सेवक हित साहिब सेवकाई, करे सकल सुख लोभ बिहाई। सेवकनु हित तो स्वामीनी सेवा छे। सेवक ने पोताना सुखनो विचार करवानो न होय। मारो एज धर्म छे के आप जे आज्ञा करो तेनु पालन करवो। आप जराय संकोच राखशो नहीं। आप जे आज्ञा करशो ते आज्ञानु हूँ पालन करीश। ते समय त्यां जनक राजाना दूत आव्या। प्रातःकाळमां जनक राजा पण त्यां पधार्या। जनक राजानो स्वागत कर्यो, पुष्कर वातो थई। सीताजीनो तपस्वी वेश जोईने जनक राजानो हृदय भरायू। जनक राजाए कहूं, हूँ सीताजीने मारी साथे लई जईश बेटा। ते बन्ने कुरनो उद्धार कर्यो, ते बन्ने कुर पवित्र कर्या। सीताजीए कहूं, मारा पतिनो वनवास ए मारो पण वनवास छे। पिताजी मने वधारे आग्रह न करो। पछी तो कौशल्याजीए कहूं, आ भरतने समझाओ, भरत 14 वर्ष सुधी केवी रीते जीवशे। राम विरह ते सहन करी सकशे नहीं, भरतने संतोष थाय तेवू करो। जनक राजाए कहूं, भरत कथा भवबंध विमोचनी, धर्म राजने ब्रह्मा विचारू। इहा यथामति मोर प्रचारू, सामति मोर भरत मही माही। कहे कहा छली छुअती न छाही। लोको मने ब्रह्म ज्ञानी कहे छे, पण भरतना प्रेम आगर मारी बुद्धि कहीं काम करती नथी। जनक राजाए भरतजीना बहु वखाण कर्या। ते पछी त्रीजो दरबार भरायो। भरतजीए आज्ञा मांगी। श्री रामचंद्रजीए छेल्लो निर्णय कर्यो। बोल्या, भाई भरत, आज दिवस सुधी मैं तने कदी नाराज कर्यो नथी, पण आजे मने कहता दुख थाय छे। भरत, तू जाने छे पिताजीनी आज्ञानुं पालन करवो ए तारो धर्म छे अने मारो पण धर्म छे। सो तुम्ह करू कराहु मोहु, तात चरणी कुल पालक होवु। भरत, पिताजी एक आज्ञानुं पालन मारे करवानुं छे, एक आज्ञानुं पालन तारे करवानुं छे। 14 वर्ष वनमां मारे रहेवानुं छे, 14 वर्ष अयोध्यानुं राज्य तारे करवानुं छे। भरतजीए कहूं, भले, मने शांति छे, आपे आज्ञा करी ते मारा माथे छे। हूँ 14 वर्ष आपनुं स्मरण करतो अयोध्यामां रहीश, पण कृत्वा चतुर्दर्शे वर्षे पूर्णे गुप्ते रवैत्वहम्। प्रेवक्ष्या म्यनलम राम सत्यमे द्रचो मम। 14 वर्षनी अवधि परिपूर्ण थया पछी एक दिवस पण विलंब करशो तो हूँ प्राणनो त्याग करीश। श्री रामचंद्रजी कहुना, हूँ बराबर अवधि परिपूर्ण थशे के अयोध्या में आवीश। પરમ આનંદ થયો. ભરતજીની નિષ્ઠા હતી કે મારા માલિકને મારે પરિશ્રમ આપવો નથી. પ્રેમનું એ લક્ષણ છે, પ્રેમમાં પ્રિયતમના સુખનો જ વિચાર થાય છે. કામ અને પ્રેમ આ બેનો આકાર થોડો સરખો છે, પણ તત્વથી આ બેમાં ઘણો ફેર છે. સુખને પોતાના તરફ ખેંચી લેવું એને કામ કહે છે, અને સુખ પ્રિયતમને અર્પણ કરવું એને પ્રેમ કહે છે. ભરતજી તો પ્રેમની મૂર્તિ છે. ભરતજીને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. ભરતજી તો એટલું જ ઈચ્છે છે કે શ્રીરામજી આનંદમાં વિરાજે. શ્રીરામ વિયોગમાં ભરતજીને અતિશય દુઃખ છે, પણ ભરતજીની ભાવના છે કે હું દુઃખ સહન કરીશ, પણ મારા રામજી આનંદમાં વિરાજે. રામજીના રાજ્ય અભિષેક માટે ભરતજી અનેક તીર્થોના જળ સાથે લઈ આવ્યા હતા. તે જળ કૂવામાં પધરાવ્યા. આ કૂવાને ભરતકૂપ કહે છે. વિદાય લેતી વખતે ભરતજી શ્રી રામના ચરણમાં વંદન કરીને બોલ્યા, મારા પ્રાણને ટકાવવા માટે મને કોઈ આધાર આપો. પાદુકે દેહી રાજેન્દ્ર રાજ્યાય તવ પૂજીપે તયો સેવામ કરોમ્યેવ યાવદ આગમનમ તવઃ. ભાગવતમાં કથા આવે છે કે પ્રભુએ દ્વારિકાનો ઉપસંહાર કરવાનો નિશ્ચય કર્યો ત્યારે તેમણે ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ, તારાથી આ ઉપસંહાર જોવાશે નહીં, હવે તું બધિક આશ્રમમાં જઈને રહે. ઉદ્ધવે કહ્યું, આપ સાથે આવો. ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું છે કે ઉદ્ધવ, તારે એકલાને જ જવું પડશે. ચૈતન્ય રૂપે હું તમારામાં રહેલો જ છું. તું એવી ભાવના રાખજે કે હું તારી સાથે જ છું. ઉદ્ધવજી પ્રાર્થના કરે છે, નાથ, ભાવના આધાર વિના ન થઈ શકે, નિરાધાર ભાવના થતી નથી. આપ મને એવો કોઈ આધાર આપો જેમાં હું આપની ભાવના કરું. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને પોતાની ચરણ પાદુકા આપી. ઉદ્ધવજીએ માની લીધું કે દ્વારિકા નાથ હવે મારી સાથે છે, હું અનાથ નથી, હું સનાથ છું. આ પાદુકા નથી, પરમાત્મા મારી સાથે આવ્યા છે. ઉદ્ધવજીનો પ્રેમ એવો છે કે ચરણ પાદુકામાં તેમને શ્રી કૃષ્ણના દર્શન થાય છે. શ્રી રામચંદ્રજીએ ભરતજીને ચરણની પાદુકા આપી. ભરતજીને તો એવો આનંદ થયો કે આ ચરણ પાદુકા નથી, આ પ્રત્યક્ષ શ્રી સીતાજી રામજી છે. મારા રામ મારી સાથે છે, હું એકલો નથી, હું રામજી સાથે અયોધ્યા જાઉં છું. પ્રેમમાં એ શક્તિ છે. પ્રેમ જળને ચેતન બનાવે છે. લૌકિક દ્રષ્ટિથી વિચાર કરો તો પાદુકા જળ છે, પણ શ્રી રામચરણ પાદુકામાં ભરતજીને શ્રી રામના દર્શન થાય છે. જે વસ્તુ જેવી છે તે વસ્તુને તેના યથાર્થ રૂપે જાણે તેનું નામ જ્ઞાની. જ્ઞાનથી કોઈ વસ્તુમાં ફેરફાર થતો નથી. જ્ઞાનમાં કોઈ વસ્તુનું પરિવર્તન કરવાની શક્તિ નથી, પણ પરિવર્તન કરવાની શક્તિ પ્રેમમાં અવશ્ય છે. પ્રેમ તો જળને ચેતન બનાવે છે. પ્રેમ નિષ્કામને સકામ બનાવે છે, નિરાકારને સાકાર બનાવે છે, સ્વતંત્રને પરતંત્ર બનાવે છે. ભરતજીનો પ્રેમ એવો છે કે ભરતજીને ચરણ પાદુકા દેખાતી નથી, પ્રત્યેક શ્રી સીતારામજીના દર્શન થાય છે. ભરતજીએ પાદુકાજીને માથે પધરાવી. મસ્તક એ બુદ્ધિ પ્રધાન છે, એમાં પ્રભુને પધરાવશો તો તમારા મનમાં કોઈ વિકાર થશે નહીં. જે એકલો ફરે છે તે દુઃખી થાય છે, પરમાત્માને સાથે રાખીને જે ફરે છે તે સુખી થાય છે. ભરતજી પાદુકાજી સાથે અયોધ્યામાં પધાર્યા. નંદીગ્રામમાં વાસ કર્યો. ભરતજીએ સિંહાસન ઉપર પાદુકાજીની સ્થાપના કરી. તત્ર સિંહાસને નિત્યમ પાદુકે સ્થાપાય ભક્તિતઃ पूजित्वा यथा रामं गन्धपुष्पा क्षतादिभिः राजोपचारैरखिलैः प्रत्यहं नियतव्रतः। भरत जी पादुका जी ने राम जी समान नित्य पूजा करवा लाग्या, कठिन तपश्चर्या आरंभी। फलामूलासनो दांतो जटा वल्कल धारक अध साई ब्रह्मचारी। राम जी वन मा कंद मोर फर नु सेवन करता था, तेथी भरत जी ए पण अनाज लेवानो बंद कर्यो हतो। भरत जी नो नियम हतो के आंगणे कोई साधु ब्राह्मण आवे तो तेनु सन्मान करवो अने तेने मिष्टान जमाडवो, पर भरत जी ए 14 वर्ष अनाज लीधो नथी। કેટલાક રામાયણમાં લખ્યું છે, ભરતજી ગૌમૂત્ર યાવક વ્રત કરવા લાગ્યા, ગાયને જવ ખવડાવે તે છાણમાં બહાર નીકળ્યા પછી તેને વીણે, તેને ગૌમૂત્ર સાથે ઉકાળી તેની રાબ બનાવે। આવી રીતે ઉકાળેલા જવ 24 કલાકમાં એક વખત ભરતજી આરોગતા હતા। ભરતજીએ જટા વલકલ ધારણ કર્યા હતા, તે ભોંય ઉપર સૂતા હતા અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા હતા। રામજીની તપશ્ચર્યા કરતા ભરતજીની તપશ્ચર્યા સહેલી ન હતી। વનમાં રહીને તપ કરવું એ બહુ કઠણ નથી, રાજમહેલમાં રહીને તપ કરવું એ બહુ કઠણ છે। સર્વ પ્રકારની અનુકૂળતા હોય છતાં મન કોઈ વિષયમાં જાય નહીં, તે સાચો વૈરાગ્ય। સંપત્તિ મળે છતાં સંપત્તિમાં મોહ ન થાય, એ જ વૈરાગ્યનું સ્વરૂપ। જંગલમાં ઝાડ તરે બેસીને સંયમ રાખવો કદાચ શક્ય છે, અશક્ય નથી, કારણ આંખને અને મનને ચંચર કરનારી કોઈ વસ્તુ ત્યાં દેખાતી નથી। મિલી નહીં નારી તો સહજ બાબા બ્રહ્મચારી। ભિખારીને ખાવાનું ન મળે તો તે ઉપવાસ કરે, ભિખારી એકાદશી કરે એનો કોઈ વિશેષ અર્થ નથી, એની પાસે કાંઈ નથી, એને કંઈ મળ્યું નથી, તેથી એ ઉપવાસ કરે છે। બધું હોવા છતાં મન કોઈ વિષયમાં ન જાય એના ઉપવાસ બ્રહ્મચર્ય બરાબર છે। ભરતજીનો વૈરાગ્ય દિવ્ય હતો, એમની તપશ્ચર્યા અવલૌકિક હતી। ભરતજી પત્નીની સેવા લેતા ન હતા। રાજકાર્યાણી સર્વાણી યાવંતી પૃથ્વી વિચિલે તાની પાદુકા પાદુકીઓ સમ્યંગ નિવેદયતી રાઘવ। રાજકાર્ય સગુરુ પાદુકાજીને નિવેદન કરીને કરતા હતા। ભરતજી કોઈ પણ કામ પાદુકાજીની આજ્ઞા વિના કરતા ન હતા। તમારાથી બને તો તમે પણ આવો નિયમ લેજો, તમારા ઠાકોરજીને કહીને પ્રત્યેક કામ કરો। તમે જ્યારે બહાર જાઓ અને ત્યારે ઘરના ઠાકોરજીને વંદન કરીને જાઓ। કોઈ પણ કામ કરવું હોય તે ભગવાનને કહીને કરશો તો કોઈ દિવસ દુઃખી થશો નહીં। કોઈ પણ મૂંઝવણમાં કોઈ જીવની સલાહ લો એ ઠીક છે, પણ ભગવાનની સલાહ લો એ અતિ ઉત્તમ છે। સલાહ ઠાકોરજીની લેવી, જીવની સલાહ ઘણા ભાગે રાગ દ્વેષવાળી હોય છે, પરંતુ સાધારણ માનવ વ્યવહારનું કોઈ પણ કામ કરે છે ત્યારે ઈશ્વરથી એ વિમુખ હોય છે। વ્યવહારનું કામ કરતા માનવ પ્રતિક્ષણ એવું અનુસંધાન રાખીને જ વ્યવહાર કરે છે કે હું પતિ છું, હું પત્ની છું, હું ફલાણો છું, હું દીકરી છું। આને બદલે કોઈ પણ કામ કરો ત્યારે પરમાત્માનું એવું સતત અનુસંધાન રાખો કે હું પરમાત્માનો સેવક છું, હું ઈશ્વરનો અંશ છું। ભક્તિનો અર્થ થાય છે પરમાત્મા સાથે પરણવાનું। લગ્ન 2-4 દિવસ માટે થતું નથી, લગ્ન થયા પછી જીવનમાં છેલ્લા શ્વાસ સુધી એ સંબંધ ટકાવવો પડે છે। ઈશ્વરનું સતત અનુસંધાન રાખો, તમને કોઈ પણ મૂંઝવણ હોય ત્યારે ઠાકોરજીનો શૃંગાર કરી, ભોગ ધરી, આરતી કરી, પછી શાંતિથી હાથ જોડીને આ મહામંત્રનો જાપ કરો. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામી ત્વામ ધર્મ સમૂઢ ચેતાઃ. આ શ્લોક મહામંત્ર છે. આ શ્લોકનો જપ કરો અને આ જપ કરતાં કરતાં ભગવાનના ચરણમાં સૂઈ જાઓ. ભગવાન સ્વપ્નમાં માર્ગદર્શન આપશે. પરમાત્માને સાથે રાખીને કરેલો વ્યવહાર સુખમય થાય છે. ઈશ્વરથી વિમુખ થઈને કરેલો વ્યવહાર અભિમાન ઉત્પન્ન કરે છે. ભરતજી પ્રત્યેક કામ પાદુકાજીને નિવેદન કરીને કરતા હતા. ભરતજી તનથી તો અયોધ્યામાં હતા, પણ ભરતજીનું મન રામજીના ચરણમાં હતું. ભગવાન શંકર ભરતજીને બ્રહ્મ મુનિ અર્થા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષની ઉપમા આપે છે. સ્થિતો રામાર્પિત મનઃ સાક્ષાદ બ્રહ્મ મુનિ નિયર્થા. રામજીની પ્રતીક્ષામાં ભરતજી અયોધ્યામાં એવી રીતે તપશ્ચર્યા કરતા હતા. ભરતજીનો રોજનો નિયમ હતો, સાયંકાળે પાદુકાજીને ફૂલથી સુંદર શૃંગાર કરી પાદુકાજીમાં આંખ સ્થિર કરીને સીતારામ 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 સીતારામનો જપ કરવો. ભરતજી પાદુકાજીમાં નજર સ્થિર કરતા હતા. તમારું મન ચંચળ થાય તો ભલે થાય, આંખને ચંચળ થવા બેસો નહીં. તમે જ્યારે જપ કરવા બેસો ને ત્યારે આંખ ઠાકોરજીના ચરણમાં રાખજો. મનને સ્થિર કરવું એ કઠણ છે, પણ આંખને ભગવત સ્વરૂપમાં સ્થિર રાખવી એ બહુ કઠણ નથી. સાધારણ એવો નિયમ છે કે જાગ્રત અવસ્થામાં મન આંખ ઉપર હોય છે. આંખ જ્યાં જાય છે ત્યાં ઘણા ભાગે મન જાય છે. આંખ ચંચળ થાય તો જ મન ચંચળ થાય છે. આંખ પ્રભુના સ્વરૂપમાં રાખો, આંખ સ્થિર થશે તો મન પણ સ્થિર થશે. ભરતજી પાદુકાજીમાં દ્રષ્ટિ સ્થિર કરીને સીતારામ 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 સીતારામનો જપ કરતા. કોઈ કોઈ વખત એવું થતું કે ભરતજીને રામજીનો વિયોગ અસહાય થઈ પડતો. ભરતજીને બધું યાદ આવી જતું અને હૈયું ચિત્કાર કરી ઉઠતું કે કઈ કઈ આ શું કર્યું, મારા રામને વનવાસ આપ્યો. ભરતજી ખૂબ વ્યાકુળ થઈ જતા. શ્રી રામ દર્શન માટે તેમના પ્રાણ તલસતા. ભરતજી રામ વિયોગમાં બહુ વ્યાકુળ થાય અને શ્રી રામ નામનો જપ કરે ત્યારે પાદુકાજીમાંથી સિયાવર રામચંદ્રજી કી જય, શ્રી સીતારામજી બહાર આવતા. ભરતજીને પછી તો સંયોગનો અનુભવ થતો. શ્રી રામચંદ્રજી વનમાં ગયા હતા, તે ભરતજી તે સમયે ભૂલી જતા. ભરતજીને એવું લાગતું કે શ્રી સીતારામજી અહીંયા જ વિરાજેલા છે, પ્રેમથી મને જુએ છે. ભરતજીને સમજાવતા, ભાઈ હું તો ઘરમાં જ છું. રામજીનું એક સ્વરૂપ ભરતજી પાસે હતું. શ્રી રામ તો સર્વવ્યાપક છે, જેટલા ભક્તો છે ને એટલા રામજી છે. ભરતજીને એમ લાગતું કે બહાર રામ છે, અંદર રામ છે, ઉપર રામ છે, નીચે રામ છે, ડાબી બાજુ રામ છે, જમણી બાજુ રામ છે, ચારે બાજુ રામ છે. તમે જ્યાં બેસીને રામજીનું સ્મરણ કરશો ત્યાં રામજી પ્રગટ થશે. જગતમાં એવી કોઈ જગ્યા જ નથી કે જ્યાં રામજી વિરાજતા ન હોય. પણ સર્વવ્યાપક પરમાત્મા માયાના આવરણમાં ઢંકાયેલા હોય છે. તે સર્વવ્યાપક પરમાત્માને વૈષ્ણવ પ્રેમથી પ્રભુના નામનો જપ કરીને પ્રગટ કરે છે. ઈશ્વર તો સર્વત્ર છે, પણ તે સર્વવ્યાપક ઈશ્વર આપણા ઉપયોગમાં બહુ આવતા નથી. તે ઈશ્વર જ્યારે સર્વવ્યાપક મટીને માનવ માટે પ્રત્યક્ષ પ્રગટ થાય ત્યારે માનવનું કલ્યાણ થાય. પરમાત્માને પ્રગટ કરે છે પ્રભુનું નામ, પરમાત્માને પ્રગટ કરે છે પ્રભુ પ્રેમ. પ્રભુનું રૂપ નામને આધીન છે. જે નામનો જપ કરશો એ રૂપે પરમાત્મા તમારી સમક્ષ પ્રગટ થશે. જ્યાં પરમાત્માના નામનો જપ થાય ત્યાં ભગવાનને પ્રગટ થવું જ પડે છે. કોઈને બહુ તરસ લાગી હોય અને તે પાણી પાણીનો જપ કરે તેથી પાણી માનવ પાસે કંઈ આવે નહીં. જેને તરસ લાગે તેણે પાણી પાસે જવું પડે. પાણી જળ છે. પાણી કોઈ દિવસ તમારી પાસે આવે નહીં. તમારે પાણી પાસે જવું પડશે. પણ કોઈ અતિશય પ્રેમથી સીતારામ 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 સીતારામનું સ્મરણ કરતા જપ કરે તો રામજી ત્યાં પ્રગટ થાય છે. ભરતજીને એવો અનુભવ થતો કે શ્રી રામજી તો અહીંયા જ વિરાજેલા છે. શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે મથુરામાં અને દ્વારિકામાં વિરાજતા હતા ત્યારે પ્રત્યેક ગોપીને એવો અનુભવ થતો હતો કે મારા શ્રીકૃષ્ણ મારી સાથે છે. જેટલી ગોપીઓ છે એટલા શ્રીકૃષ્ણ છે. ઉદ્ધવજી ગોપીઓને સમજાવવા માટે ગયા ત્યારે ગોપીઓએ કહ્યું કે ઉદ્ધવ, તે કૃષ્ણ કોઈ જુદા હશે જે મથુરામાં રહે છે. મારા કૃષ્ણ તો મને છોડીને ગયા જ નથી. મારા કૃષ્ણ નિરંતર મારી સાથે જ છે. 24 કલાક મારો અને એમનો નિત્ય સંયોગ છે. ગોપીઓનો પ્રેમ અતિ શુદ્ધ છે. ગોપીઓ જ્યારે ઠાકોરજીનું સ્મરણ કરે છે ત્યારે ઠાકોરજીને પ્રગટ થવું પડે છે. ગોપીઓની નિષ્કામ ભક્તિ એવી છે કે તે ભગવાનને ખેંચી લાવે છે. જ્યાં ભક્ત છે ત્યાં ભગવાન છે. નાના ભક્ત અને ભગવાન એક જ છે. ભક્ત અને ભગવાન અલગ રહી શકતા નથી. જેમ પ્રત્યેક ગોપીને એવો અનુભવ કરાવ્યો છે કે હું તો તારી પાસે જ છું, તેમ પરમાત્માએ ભરતલાલાને પણ એવો અનુભવ કરાવ્યો છે કે હું અહીંયા જ વિરાજેલો છું. ભરતજીએ પ્રેમ લક્ષણા ભક્તિનો દિવ્ય આદર્શ જગતને બતાવ્યો છે. સંયોગમાં સેવા કેવી રીતે કરવી એ આદર્શ લક્ષ્મણજીને જગતને બતાવ્યો છે. અને શ્રીરામ વિયોગમાં માનવ જીવન કેવું હોવું જોઈએ, માનવે કેવી રીતનું પવિત્ર જીવન ગાળવું જોઈએ એ આદર્શ ભરતજીએ બતાવ્યો છે. આપણને શ્રીરામનો વિયોગ છે. પતિ પરદેશમાં હોય અને પતિવ્રતા સ્ત્રી જેમ પતિના વિયોગમાં ઝૂરે છે તેમ જીવ ઈશ્વર માટે ઝૂરે. માનવનું જીવન ભરતજીના જેવું હોય તો શ્રી રામ મળે. ભરતજીનું ચરિત્ર માનવ માટે અનુકરણીય છે. પરમાત્માના નામનો જપ કરતા કરતા નિંદ્રામાંથી જાગે કે જપ શરૂ કરે એની નિંદ્રા પણ ભક્તિ છે. જાગૃત અવસ્થાની સમાપ્તિ અને નિંદ્રાનો આરંભ આ બેની સંધિ વચ્ચે શ્રીરામને રાખો. ભરતજીના સત્સંગથી અયોધ્યાની પ્રજા પણ કંદ મૂળ ફળનું સેવન કરતી હતી. ઘણા લોકો માત્ર એકવાર ભોજન લેતા. ઘણા લોકો શ્રીરામ દર્શન માટે વ્રત ઉપવાસ કરતા. ઘણા બ્રહ્મચર્યનું પાલન કરતા. 14 વર્ષ સુધી અયોધ્યાની પ્રજાએ શ્રી રામચંદ્રજીની તપશ્ચર્યાપૂર્વક પ્રતીક્ષા કરી. તુલસીદાસ મહારાજે લખ્યું છે કે ભરત ચરિત્રનું મનન કરવાથી મારું મન શુદ્ધ થયું છે. ભરતના ચરિત્રનું ચિંતન કરવાથી મારું જીવન સુધર્યું છે. માનવ પૈસા માટે પ્રવૃત્તિ કરે છે, પરમાત્મા માટે શું કરે છે? માનવને પૈસા જેટલી પણ પરમાત્માની હવે જરૂર લાગતી નથી. લોકો કહે છે કે ભગવાનના અમને દર્શન થતા નથી. ભગવાનના દર્શન તમને કેવી રીતે થાય? તમને પ્રભુની ક્યાં જરૂર લાગે છે? પરમાત્માને માટે તમે શું કરો છો? આ જીવ ઈશ્વરને માટે લૌકિક સુખનો ત્યાગ ન કરે ત્યાં સુધી ભગવાનને પણ દયા આવતી નથી। પરમાત્મા તો વ્યાપક હોવાથી તમારી પાસે જ છે, સાથે જ રહે છે। તમે સાવધાન થઈને પ્રભુને માટે કંઈક સાધન કરો, ભરતજીના જેવું પવિત્ર જીવન ગાળો, તો પરમાત્મા અવશ્ય પ્રગટ થશે। ભગવાન શંકર માતા પાર્વતીજીને શ્રી રામ કથા કહે છે। પરમાત્મા શ્રી રામચંદ્રજી શ્રી સીતાજી તથા લક્ષ્મણજી સાથે ચિત્રકૂટ પર્વત ઉપર થોડો સમય રહ્યા। અનેક ઋષિ મુનિઓ ત્યાં સત્સંગ માટે આવતા, આજુબાજુના ગ્રામવાસીઓ પણ પ્રભુના દર્શન માટે આવ્યા કરતા। શ્રી રામચંદ્રજીએ વિચાર કર્યો કે અહીંયા હું રહું તો ઘણા લોકો આવે, અને તેથી શ્રી રામચંદ્રજી હવે ચિત્રકૂટ છોડીને આગળ જવાનો નિશ્ચય કર્યો। દ્રષ્ટવા સજ્જન સંબંધમ રામસ્ત્યાજ તમ ગિરિમ, ચિત્રકૂટનો ત્યાગ કરી પ્રભુ આગળ ચાલ્યા। ચિત્રકૂટના મહાન સંત અત્રિ ઋષિ હતા। અત્રિ ઋષિના આશ્રમમાં પ્રભુ પધાર્યા। સર્વજ્ઞ ગુનિ સોઈ જ્ઞાતા, સાઈ અહીં મંડિત પંડિત દાતા, ધર્મ પરાયણ સોઈ કુલ ત્રાતા, રામચરણ જાકર મન રાતા, નીતિ નિપુણ સોઈ પરમ સયાના, શ્રુતિ સિદ્ધાંત નિકતે હિ જાના, સોઈ કવિ કોબિદી સોઈ રણધીરા, જો છલછાડી ભજ ઈ રઘુબીરા। અરણ્ય કાંડ ધ્યાય દાજાનો બાહુમ ધૃતશર ધનુષમ બદ પદ્માસન સમ પીતમ વાસો વસાનમ નવકમલ દલ સ્પદ્રિનેત્રમ પ્રસન્નમ વામાંગ કારૂઢ સીતા મુખ કમલ મિલ લોચનમ નિરદાભમ નાનાલંકાર દિતમ દદત મુરુજટા મંડલમ રામચંદ્રમ। અત્રિ અને અંશુયાજી પરમાત્મા શ્રી રામચંદ્રજી અતિ દયાળુ છે। આ જીવ બહુ લાયક થાય અને ત્યારે પરમાત્મા એની પાસે આવે છે, વગર આમંત્રણે આવે છે। સાધારણ જીવ ઈશ્વરને આમંત્રણ આપી શકે નહીં। થોડો વિચાર કરો, જે અનંત કોટી બ્રહ્માંડના નાયક છે તે પરમાત્માને કોણ આમંત્રણ આપી શકે કે તમે મારે ઘેર આવો? અરે, રાજાને આમંત્રણ આપશો તો તે તમારે ઘેર આવશે? નહીં આવે। એક માનવ એવો રાજા જો ન આવે તો પરમાત્મા તો આવે જ ક્યાંથી? પણ આ જીવ પવિત્ર જીવન ગારે, આ જીવ લાયક બને ત્યારે ભગવાન કૃપા કરીને વગર આમંત્રણે તેને ઘેર આવે છે। પરમાત્મા શ્રી કૃષ્ણને ધૃતરાષ્ટ્ર દુર્યોધને પોતાના રાજમહેલમાં પધારવાનું આમંત્રણ આપ્યું, પણ શ્રી કૃષ્ણ ત્યાં ગયા નથી। એ તો વગર આમંત્રણે વિદુરજીની ઝૂંપડીએ ગયા છે। વિદુરજીના જેવું, અત્રિ ઋષિના જેવું જીવન ગારીશું તો ભગવાન આપણા ઘેર આવશે। સાચા વૈષ્ણવને જેમ ઠાકોરજીના દર્શન માટે આતુરતા હોય છે, તેમ ભગવાન પણ પોતાના પ્યારા ભક્તોના દર્શન કરવા માટે આતુર હોય છે। સંત તુકારામના ચરિત્રમાં કથા આવે છે, પંઢરપુરમાં ભગવાનના દર્શન માટે એટલી બધી ભીડ હોય છે કે સવારે ગયેલા માણસને ઠેઠ સાંજે વિઠ્ઠલનાથજીની ઝાંખી થાય છે। એક વખત લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું, આટલા બધા ભક્તો આપના દર્શન માટે આવ્યા છે અને આપ ઉદાસ કેમ છો? પ્રભુએ કહ્યું, આ બધા તો સ્વાર્થી ભેગા થયા છે, આ બધા મને જોવા આવ્યા છે, પણ જેના દર્શન કરવાની મને ઈચ્છા છે તે હજી આવ્યો નથી. લક્ષ્મીજીને આશ્ચર્ય થયું. તેમણે પ્રભુને પૂછ્યું, એવો કોણ છે જેના દર્શનની આપને ઈચ્છા છે? પ્રભુએ કહ્યું, મારો તુકો મને દેખાતો નથી. તુકારામને તે દિવસે તાવ આવ્યો હતો. પથારીમાં પડ્યા પડ્યા વિઠ્ઠોબાને યાદ કરતા તુકારામ મનમાં વિચારતા હતા કે મને તાવ આવ્યો છે, આજે વિઠ્ઠોબાના દર્શન કરવા જઈ શકાશે નહીં, પ્રભુના દર્શન વિના દિવસ જશે. મારા વિઠ્ઠલનાથજી મારે ઘેર દર્શન આપવા નહીં આવે. આ બાજુ ભક્તના દર્શન માટે ભગવાનની આતુરતા વધી. એમણે લક્ષ્મીજીને કહ્યું, આ બધા મારા માટે આવ્યા નથી, એક તુકારામ જ મારા માટે આવે છે. તાવના લીધે તુકો આજે આવી શક્યો નથી, ચાલો આપણે એને ત્યાં જઈએ. હજારો વૈષ્ણવો પંઢરપુરમાં વિઠ્ઠલનાથજીના દર્શન કરવા માટે આવ્યા હતા અને પરમાત્મા પધાર્યા તુકારામને ત્યાં. ભગવાન શિવજી પાર્વતી માને શ્રી રામ કથા સંભળાવે છે. અત્રિ ઋષિ શ્રી રામની પાસે આવ્યા એવું રામાયણમાં લખ્યું નથી. રઘુનાથજી સ્વયં અત્રિ ઋષિના આશ્રમમાં પધાર્યા. મંદાકિનીના કિનારે અત્રિ ઋષિ વિરાજતા હતા. અત્રિ ઋષિનો આશ્રમ આજે પણ ચિત્રકૂટમાં છે. અત્રિ ઋષિની ભક્તિ દિવ્ય હતી. ભગવાને એમની ભક્તિથી પ્રસન્ન થઈ ઋષિને દર્શન આપી કંઈક માંગવાનું કહ્યું હતું. ઋષિએ કંઈ માંગવાની ના પાડી ત્યારે ભગવાને જ વરદાન આપતા કહ્યું હતું, અહમ મયા તુભ્યમ દતઃ. અત્રિ ઋષિએ કંઈ લીધું નહીં ત્યારે ભગવાને કહ્યું, હું મારું સ્વરૂપ તમને આપું છું. જે નિષ્કામ ભાવથી ભક્તિ કરે છે ભગવાન એને આત્મ સ્વરૂપનું દાન કરે છે. અત્રિ ઋષિને ઘેર ગુરુ દત્તાત્રેય મહારાજ પ્રગટ થાય છે. અત્રિ ઋષિ યોગીઓના આચાર્ય ગુરુ દત્તાત્રેયના પિતા છે. શ્રી રામ લક્ષ્મણ જાનકીજી વગર આમંત્રણે આ અત્રિ ઋષિના આશ્રમમાં પધાર્યા. ઋષિ દંપતિની તપશ્ચર્યા દિવ્ય હતી. અત્રિ શબ્દનો થોડો વિચાર કરો, નત્રિ અત્રિ, જે ત્રણ ગુણોને ઓળંગી નિર્ગુણ પરમાત્મા સાથે મનથી સંબંધ જોડી રાખે તેને અત્રિ કહે છે. પરમાત્માને તનથી મળવું એ શક્ય નથી. માનવનું શરીર તો વિષ્ઠા મૂત્રથી ભરેલું અમંગર છે. આ શરીર જેવી મલિન વસ્તુ બીજી કોઈ નથી. આ શરીર ગંદુ છે, એમાંથી સતત દુર્ગંધ નીકળે છે. શરીરનું બીજ અપવિત્ર છે. દેવો આપણા શરીરથી દૂર દૂર ઊભા રહે છે. આ શરીરથી બ્રહ્મ સંબંધ થઈ શકે નહીં. બ્રહ્મ સંબંધ મનથી કરવો પડે છે. શરીરથી પરમાત્માને મળવું અશક્ય છે. જે સંતોને ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને તેમનું શરીર આપણા જેવું નથી, સતત ભક્તિ કરવાથી તેમનું શરીર પણ કંઈક દિવ્ય બને છે. આધ્યાત્મિક શરીરનું સૂક્ષ્મ શરીરનું જ ઈશ્વર સાથે મિલન થાય છે. સૂક્ષ્મ શરીર 17 તત્વનું બનેલું છે. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. આ મન મરે છે ત્યારે સૂક્ષ્મ શરીર મળે છે. આ મન મરે છે ત્યારે ભક્તિરસ મળે છે. મન મરે ત્યારે મુક્તિ મળે છે. શરીર મરવાથી મુક્તિ મળતી નથી. પૂર્વજન્મના શરીરનો નાશ થાય છે, પણ પૂર્વજન્મના મનને લઈને આ જીવાત્મા આવે છે. જીવાત્મા સાથે મન જાય છે. મન મરવાથી મુક્તિ મળે છે. મનનો વિરોધ એ મુક્તિ છે. પરમાત્માને તનથી નહીં મનથી મળવાનું છે. ત્રણ ત્રણ ગુણને ઓળંગી નિર્ગુણ પરમાત્મા સાથે જે મનથી સંબંધ જોડી રાખે છે તે જ અત્રી છે. માનવ ત્રણ ગુણમાં ફસાયેલો રહે છે, દિવસના રજોગુણમાં, રાત્રે તમોગુણમાં, અને ભગવત ભજનમાં હૃદય આદ્ર બને ત્યારે સદગુણમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ વર્ણન કરવામાં તો ઘણો સમય જાય. રામાયણમાં આ ત્રણેય ગુણના દાખલા આપ્યા છે, એમના સ્વરૂપને જુઓ એટલે આ ત્રણ ગુણના સ્વરૂપ ધ્યાનમાં આવશે. વિભીષણ એ સત્વગુણનું સ્વરૂપ છે, રાવણ એ રજોગુણનું સ્વરૂપ છે, કુંભકર્ણ એ તમોગુણનું સ્વરૂપ છે. કુંભકર્ણનું ચરિત્ર કેવું છે? તે બહુ ખાય છે અને સૂઈ રહે છે. નિંદ્રા આરસ આ તમોગુણના ધર્મ છે. નિંદ્રા અને આરસમાં જેની શક્તિ સંપત્તિ અને સમય વેડફાય છે એ તમોગુણી છે. નિંદ્રા આહાર વધારવાથી વધે છે અને વિવેકથી ઓછા પણ થઈ શકે છે. કેટલાક એમ સમજે છે કે બહુ ખાવાથી શક્તિ આવે છે, શક્તિ સંયમથી આવે છે. કેટલાક રોજ તો નહીં પણ રવિવારના દિવસે કુંભકર્ણ જેવા થઈ જાય છે. હં, તે એવું સમજે છે કે રવિવાર તો રજાનો દિવસ ને, તે રજાને દિવસે ખૂબ ખાવાનું અને ખૂબ આરામ કરવાનો. અરે, ખૂબ ખાવાથી અને ખૂબ આરામ કરવાથી તન અને મન બે બગડી જાય છે. રજાના દિવસે તો ભક્તિ વધારે કરવાની, પણ માનવ રજાના દિવસે આળસુ થઈ જાય છે, જેનો સમય નિંદ્રામાં, પ્રમાદમાં અને આરસમાં બહુ જાય છે. સમજવું, એ માણસ તમોગુણી છે. આલસ્યમ હિ મનુષ્યાણામ શરીરસ્થુ મહારિપુ. માનવનો આરસ સમાન કોઈ શત્રુ નથી. આ યંત્ર યુગમાં લોકોને હવે કામ કરવાની ઈચ્છા થતી નથી, બેસી રહેવું જ બહુ ગમે છે. પ્રાચીન કાળમાં બધા મહેનત કરતા હતા, પણ આ યંત્ર યુગમાં શક્તિનો નાશ થયો, માનવમાં આરસ વધી ગયું. યંત્રથી થોડા સમયમાં ઘણું કામ થઈ જાય છે. લોકો એવું સમજે છે કે અમે ઘણું સુખ ભોગવીએ છીએ. માનવને બહુ આરામ મળે તે સારું નથી. આરામ મળ્યા પછી પ્રભુનું સ્મરણ ન કરે, ભક્તિ ન કરે તો તન મન બે બગડી જાય છે. બહુ આરામ ન કરો, પરોપકારમાં શરીરને થકવી દો. શરીર થાકી ન જાય ત્યાં સુધી પથારીમાં ન પડો. બે ત્રણ મિનિટમાં જ ઊંઘ આવી જવાની ખાતરી થાય ત્યારે જ પથારીમાં પડો. નિંદ્રા ન આવે ત્યાં સુધી સતત જપ કરો. નિવૃત્તિના સમયે પથારીમાં પડ્યા પછી તમને જે સતત યાદ આવે તેમાં જ તમે ફસાયેલા છો એમ સમજો. કેટલાક જીવ પથારીમાં પડ્યા પછી વ્યાપારના વિચારે ચડે છે. કેટલાક પથારીમાં પડ્યા પછી કામાંધ બને છે. બહુ થોડા ભાગ્યશાળી જીવ પથારીમાં પડ્યા પછી ઈશ્વર સ્મરણ કરે છે. પ્રભુના નામનો જપ કરતા કરતા જ ઊંઘી જાઓ અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. પણ પ્રભુના નામનો જપ કરતા કરતા જ તો તમારી નિંદ્રા પણ ભક્તિ બની જશે. કુંભકર્ણ એ તમોગુણનું સ્વરૂપ છે. રાવણ કુંભકર્ણ કરતાં સારો છે. કુંભકર્ણ તો ખૂબ ખાય છે, નવરો બેસી રહે છે, ઊંઘ્યા કરે છે અને જરાય પ્રવૃત્તિ કરતો નથી. રાવણ આરસમાં સૂઈ રહેતો નથી કે નવરો બેસતો નથી. આખો દિવસ કંઈ ખટપટ કર્યા જ કરે છે, પણ એની બધી પ્રવૃત્તિ અવરી છે. તમોગુણ કરતાં રજોગુણ સારો છે, પણ રજોગુણી માણસનું મન ચંચળ હોય છે. કામ અને ક્રોધ એ રજોગુણના પુત્ર છે. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. રજોગુણ મનમાં આવે કે મન ચંચળ થઈ જાય, બુદ્ધિ ઈશ્વરથી વિમુખ બને કે રજોગુણ આવે રજોગુણ મનને બહુ ચંચર બનાવે છે, રજોગુણીને સાચા સુખની ખબર નથી હોતી, શરીર સુખ અને ઇન્દ્રિય સુખ માટે જે આખો દિવસ પ્રવૃત્તિ કરે તે રજોગુણી. આ શરીરને થોડુંક સુખ આપવાની જરૂર છે, પણ શરીરનું સુખ, ઇન્દ્રિયો સુખ એ તમારું સુખ નથી, તમે શરીરથી જુદા છો. અહમ દ્રષ્ટુમ તયા સિદ્ધો દેહે દ્રશ્ય તયા સ્થિતિ મમા યમિતિ નિર્દેશાત કથમ શોદેહ કહ પુમાન. માનવ બોલે છે, મારી આંખ, મારી જીભ, મારું શરીર, આ શરીર જે દેખાય છે તેને જોનારો શરીરથી જુદો છે, જડ શરીર ઇન્દ્રિયોથી ચેતન આત્મા જુદો છે. આત્મા જો શરીરથી જુદો છે તો આત્માનું સુખ પણ શરીર સુખથી જુદું હોવું જોઈએ. પણ ઘણા ભાગે માનવ આખો દિવસ શરીર ઇન્દ્રિયોના સુખમાં જ ફસાયેલો રહે છે અને એ માટે જ પ્રવૃત્તિ કરે છે. રાવણને 10 માથા હતા, એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. આ 10 કર્મ ઇન્દ્રિયોનો સુખ માટે જ જે સતત પ્રયત્ન કરે છે તે રાવણ જેવો છે. ઇન્દ્રિયોનો સુખ તો પશુ અને પક્ષી પણ ભોગવે છે. માનવને મીઠાઈ ખાતા જે મજા આવે છે એ મજા તો ઘાસ ખાતા બળદને પણ આવે છે. બેની મજા સરખી છે. કેટલાક ગરીબ લોકોને દુઃખ થાય છે કે અમને કંઈ સુખ મળતું નથી, આ બંગલામાં રહેનાર અને મોટરમાં ફરનાર બહુ સુખ ભોગવે છે. કોઈ વિલાસી ગૃહસ્થ સંસારનું સુખ વધારે ભોગવતો હોય તે જોઈને તમે કોઈ દિવસ હૈયું બારશો નહીં. કોઈ માનવ સંસારનું સુખ ભોગવતો હોય એનું ચિંતન કરશો નહીં. એ માનવની તો બુદ્ધિ બગડી છે, એને સાચા સુખની ખબર નથી અને તેથી ભૂલાવામાં પડ્યો છે. પણ અનેક વાર બીજાઓ એવું સમજે છે કે એ જેવું સુખ ભોગવે છે એવું મને મળતું નથી. આ શ્રીમંત લોકોને મોટરમાં ફરતા બહુ મજા આવે છે, બંગલામાં રહે છે, પલંગમાં મશરૂની ગાદીમાં આરોટે છે, માટે બહુ સુખી છે. આ શ્રીમાનને પલંગમાં આરોટતા જે મજા આવે છે તેવી મજા તો ગધેડાને ઉકરડામાં આરોટતા પણ આવે છે. બેની મજા સરખી છે. સંસારની બધી મજા પરિણામમાં બહુ મોટી સજા છે. આ જીવ અનેક જન્મથી અને આ જન્મમાં પણ સંસારની બધી મજા અનુભવે છે, છતાં એને શાંતિ મળી નથી. આ જીવ અનેક વાર અનેક પ્રકારની યોનિમાં પુરુષ બન્યો છે, સ્ત્રી બન્યો છે, હજારો જન્મથી તે ઇન્દ્રિય સુખ ભોગવે છે પણ તેને તૃપ્તિ થઈ નથી. ભોગથી તૃપ્તિ થતી નથી, તૃપ્તિ તો ત્યાગથી થાય છે. સંસારના વિષયોમાં આનંદ શોધનારા દુઃખી દુઃખી થઈ જાય છે. આજે સુખ આપનાર પદાર્થ કાલે દુઃખદાયી નીવડે છે. જે સુખ આપે છે તે દુઃખ પણ આપે છે. સંયોગથી સુખ થાય છે, પણ એ સંયોગ કાયમ રહે છે? સંયોગ એ વિયોગ માટે જ થાય છે. સંયોગમાં જેટલું સુખ થાય છે એથી હજાર ગણો દુઃખ વિયોગમાં થાય છે. એક દૈવી જીવ હતો, જન્મથી જ એને પ્રભુ ભક્તિનો રંગ લાગ્યો હતો. ઘરમાં પુષ્કળ સંપત્તિ હતી, એનો ત્યાગ કરીને એ વૃંદાવનમાં જઈને રહ્યો. શ્રી રાધા કૃષ્ણની સતત ઉપાસના કરે, સેવા સ્મરણમાં દેહ ભાન ભૂલે, સર્વ ઇન્દ્રિયોનો સંયમ રાખે અને સતત ભક્તિ કરે, મુખ ઉપર દિવ્ય તેજ વિલસે. એકવાર એવું થયું કે કોઈ રાજા રાણી ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. પેલા સંત તો ઝાડ તરે બેઠા બેઠા માનસી સેવા કરતા હતા, પરમાત્માને મનથી રીઝવતા હતા. 24-25 વર્ષની અવસ્થા હતી, ગૌર વર્ણ શરીર હતું, મુખ પર દિવ્ય ક્રાંતિ હતી. રાણીને આશ્ચર્ય થયું કે આવો સુંદર યુવાન ઉગાડો બેઠો છે, સુંદર કાયા ઘસી નાખે છે, યુવાની વેડફી દે છે, એના કરતાં એ બિચારો સંસાર સુખ ભોગવે તો બહુ સુખી થાય. રાજાને પણ એ બહુ ગમ્યો. એને બહુ આગ્રહ કર્યો કે મારા રાજમહેલમાં ચાલો, તમને સંસારના સુખની કંઈ ખબર જ નથી. મારી ઈચ્છા છે કે તમે સંસારનું સુખ ભોગવો. આજથી તમે મારા ભાઈ થયા. ખૂબ આગ્રહ કરીને રાજા સંતને રાજમહેલમાં લઈ આવ્યા. એમને નવરાવી દોવરાવી સુંદર કપડાં પહેરાવ્યા, સારું ભોજન કરાવ્યું. મહાત્મા પહોંચેલા હતા. અંદરથી ભક્તિનો પાકો રંગ લાગ્યો હતો, પાગલ જેવા રહેતા હતા. રાજા એમને સમજાવે છે કે તમે સંસારમાં આવ્યા છો પણ કાંઈ સુખ ભોગવતા નથી, તમને કશી ખબર નથી, તમે અહીંયા સુખી રહો. મહાત્માએ કહ્યું, સંસારમાં સુખ ભોગવનારને દુઃખ પણ થાય છે, મારે સુખ દુઃખ કાંઈ જોઈતા નથી. રાજાએ કહ્યું, તમને કાંઈ દુઃખ થવાનું નથી, રાણીજીની બહેન સાથે તમારું લગ્ન કરી આપીશ, મારું અર્ધું રાજ્ય તમને આપીશ, પછી તમને શું દુઃખ? મહાત્માજીએ પૂછ્યું, આ લગ્ન કરવાની તમે વાત કરો છો પણ છોકરાઓ થાય એમનું શું? રાજાએ કહ્યું, એમનું કાંઈ નહીં, એમની તમારે જરાય ચિંતા કરવાની નથી, અર્ધું રાજ્ય તમને મળશે, પછી શાની ચિંતા? છતાં તમને એવું હોય તો છોકરાઓનું પાલન પોષણ કરવાની જવાબદારી મારી, પછી કંઈ? તમારું સ્વરૂપ જોઈને મને અતિશય આનંદ થાય છે. સંસારમાં આવ્યા છો તો સુખ ભોગવો, તમને કોઈ દુઃખ આવશે નહીં, હું સગરી વ્યવસ્થા કરીશ. મહાત્માએ કહ્યું, તમે બધી વ્યવસ્થા તો કરશો, સુખ તો આપશો, પણ સંતાન થયા પછી કદાચ મરી જાય તો? સંતાન મરી જાય એનું દુઃખ તમને થશે કે મને? રાજાને કહેવું પડ્યું કે એ દુઃખ મને થવાનું નથી, એ તો તમને થવાનું છે. મહાત્માએ કહ્યું, તો પછી મારે આવું સુખ જોઈતું નથી, હું વૃંદાવનમાં શ્રી રાધાજીની સેવા કરતો હતો, એ જ યોગ્ય હતું. મહાત્મા તો રાજમહેલ છોડીને ચાલતા થયા. જે સુખ ભોગવે છે એને ઈચ્છાએ કે અનિચ્છાએ દુઃખ ભોગવવું જ પડે છે. સંસારમાં આનંદ ક્યાં છે? સંસાર તો દુઃખનો દરિયો છે, સંસારમાં પ્રત્યેક જીવ દુઃખી છે. કબીરજીએ કહ્યું છે, જો દેખા સો દુખિયા દેખા, તન ધરી સુખી ન દેખા, ઉદય અસ્ત કી બાત કહત હો, તાકર કરો વિવેકા, બાંટ બાંટ સબ કોઈ દુખિયા, ક્યાં ગિરહી બૈરાગી. યોગી દુખિયા જંગમ દુખિયા, તાપસ કો દુઃખ દૂના, આશા તૃષ્ણા સબ ઘર વ્યાપે, કોઈ મહલ નહીં સૂના. સંસાર સુખની આશા તૃષ્ણા જીવને બહુ દુઃખી કરે છે. ભોગની ભૂખ એ જ મોટું દુઃખ છે. શાંતિ તેની કાયમ રહે છે જેનું મન પ્રભુના ચરણોમાં રહે છે. શાંતિ તેની કાયમ રહે છે જે અંદરથી ઈશ્વરનું અનુસંધાન રાખે છે. ઈશ્વરથી દૂર છે તેને શાંતિ કેવી? કશું જ સુખ ભોગવવું નથી એવો દૃઢ નિશ્ચય કરી સંસારના વિષય ભોગોથી વિમુખ થનારને જ સાચો આનંદ સાચી શાંતિ પ્રાપ્ત થાય છે. આત્માના સ્વરૂપમાં જે સ્થિર રહે છે તેને જ કાયમની શાંતિ અને આનંદનો અનુભવ મળે છે. એક એક ઇન્દ્રિય સુખમાં જેનું મન ફસાયેલું છે, જે આંખના સુખ માટે, કાનના સુખ માટે, જીભના સુખ માટે, પ્રત્યેક ઇન્દ્રિયના સુખ માટે જ પ્રવૃત્તિ કરે છે તે રાવણ છે. આવા માણસને સાચા સુખની ખબર જ નથી. ઘણા ભાગે માનવનું આખું જીવન શરીરનું ઇન્દ્રિયોનું સુખ ભોગવવામાં જ વ્યતીત થાય છે. રાવણ જ્ઞાની હતો છતાં એની ગણતરી રાક્ષસમાં થઈ છે, બ્રાહ્મણની ગણતરી રાક્ષસમાં થઈ છે. રાવણ બ્રાહ્મણ હતો, તપસ્વી હતો, જ્ઞાની હતો, પરંતુ રાવણ તપશ્ચર્યા પણ ભોગ માટે જ કરે છે, ભોગ માટે ભક્તિ કરે એ રાવણ જેવો છે. ભક્તિનું ફળ ભોગ નથી, ભગવાન છે. ઇન્દ્રિય સુખમાં જ તેનું મન ફસાયેલું છે, તે બ્રાહ્મણ હોય કે જ્ઞાની હોય રાક્ષસ જેવો છે. વેદાંતની અને બ્રહ્મા જ્ઞાનની વાતો કરે અને પ્રેમ સંસારના વિષયો સાથે કરે એ રાક્ષસ જેવો છે. રાવણ એ રજોગુણનું સ્વરૂપ છે, વિભીષણ એ સત્વગુણનું સ્વરૂપ છે. એમને પાપની ધૃણા છે, એ પરમાત્મા સાથે પ્રેમ કરે છે, રાવણને ઠપકો આપે છે. રાવણની લંકામાં સત્વગુણી એક વિભીષણજી હતા, વિભીષણની કથા આગળ આવશે. શ્રી હનુમાનજી મહારાજ આખી લંકા બારશે પણ વિભીષણનું ઘર છોડી દેશે. વિભીષણ રામજીના પરમ ભક્ત છે, સત્વગુણનું મૂર્તિમંત સ્વરૂપ છે. રાક્ષસ વંશમાં જન્મ થયો હોવા છતાં વિભીષણજી પરમાત્માની ભક્તિમાં અને ધર્મ પાલનમાં જીવન ગાળે છે. ધર્મને માટે એમણે ઘરનો, કુટુંબનો, સગા સ્નેહોનો અને વતનનો પણ ત્યાગ કર્યો છે. વિભીષણજી સત્વગુણી હોવા છતાં એમનામાં સત્વગુણનું જરાય અભિમાન નથી, એ તો પોતાને અધમ જ માને છે. રામજીને શરણે ગયા ત્યારે વિભીષણજી બોલ્યા છે, નિશિચર વંશ જન્મ સુરત રાતા, સહજ પાપ પ્રિય તામસ દેહા, જથા ઉલુક હી તમ પર નેહા, મેં નિશાચર અતિ અધમ સુભાવું, શુભ આચરણું કિન્હી નહીં કાવું. મહારાજ, હું તો રાક્ષસ વંશમાં જન્મ્યો છું, સ્વભાવથી પાપી છું, અધમ છું, તામસી છું, કદી કોઈ સત્કર્મ કર્યું નથી, મારાથી કોઈ સાધન થયું નથી. વિભીષણજી રાત દિવસ રામજીનું સ્મરણ કરે છે, હો છતાં કહે છે હું કોઈ સાધન કરતો નથી. વિભીષણમાં અતિશય દૈન્ય છે, અભિમાનનો લેશ પણ નથી. એમ તો રાવણે પણ કાંઈ ઓછી તપશ્ચર્યા કરી ન હતી, પરંતુ તેની પાછળ ચિંતા ન હતી, ભારોભાર અહંકાર હતો અને ભોગ લાલસા હતી. અભિમાન તપને ભક્તિને છિન્ન ભિન્ન કરે છે. કેટલાક જે ભક્તિ કરે છે, સેવા પૂજા કરે છે, તે એવું સમજે છે કે બીજા લોકો કરતાં હું બહુ શ્રેષ્ઠ છું. જગતમાં ઘણા જીવ બહિર્મુખ છે, દુષ્ટ છે, ત્યારે હું તો બહુ ભક્તિ કરું છું, હું શ્રેષ્ઠ છું. કોઈને પણ તુચ્છ સમજવા માટે ધર્મ છે? કોઈને હલકો સમજવા માટે ભક્તિ છે? ધર્મ અને ભક્તિનું લક્ષ્ય તો એ છે કે મનથી સર્વમાં ભગવદ્ ભાવ દઢ કરવો, સર્વમાં ભગવાનના દર્શન કરવા માટે ધર્મ અને ભક્તિ છે. ધર્મ અને ભક્તિ હૃદયમાં દિનતા લાવવા માટે છે. જ્યાં નજર જાય ત્યાં ઈશ્વરનું દર્શન થાય, એનું નામ દિનતા. પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન દિનતા છે. નહીં સાધન સંપત્યા હર્ષિતુષ્યતિ કશ્યચિત, ભક્તાનામ દૈન્ય મેવેકમ હરિતોષણ હરિતોષણ સાધનમ. ભગવાનને રાજી કરવા માટે ભક્તોનું એકમાત્ર સાધન દૈન્ય જ છે. પ્રભુને દીનતા ગમે છે. માનવ જ્યાં સુધી હૃદયથી દીન બનતો નથી, ત્યાં સુધી તે ઈશ્વરને ગમતો નથી. અનેકવાર માનવ દુઃખમાં તો દીન બને છે, પણ એ જ માનવી બહુ સુખી થાય તો અભિમાની પણ થઈ જાય છે. દુઃખમાં દૈન્ય આવે એ દૈન્ય સાચું નથી, સુખમાં દૈન્ય આવે એ જ સાચું દૈન્ય છે, ભક્તિનું સિંહાસન દીનતા છે. કોઈ પણ જીવને હલકો ગણે તેની ભગવદ્ ભક્તિ સિદ્ધ થતી નથી. કોઈ જીવને હલકો માનશો તો હૃદય શુદ્ધ રહેશે નહીં. જીવ ખૂબ નમ્ર બને અને સાધન કરે તો ઈશ્વરને ગમે છે, ઈશ્વર તેના ઉપર કૃપા કરે છે. જે નિસાધન બનીને ભક્તિ કરે છે તે શ્રેષ્ઠ છે. નિસાધન બનવું એટલે સાધન બધા કરવા છતાં મારા હાથે કાંઈ થતું નથી એમ માનવું, નિરભિમાની બનવું. અનેક વાર એવું બને છે કે માનવ સાધન કરે એટલે એનામાં સાધનનું અભિમાન વધવા લાગે છે અને તે કારણે તેનું પતન થાય છે. સ્વધર્મનું પાલન કરનાર, પરમાત્માની ભક્તિ કરનાર કોઈ એવું માનતો હોય કે હું શ્રેષ્ઠ છું અને બીજા હલકા છે તો એ તો તેની ભૂલ છે. સાધન કર્યા પછી હું વધે, કોઈ જીવને માટે મનમાં કુભાવ આવે, કોઈ જીવનો થોડો પણ તિરસ્કાર કરવાની વૃત્તિ આવે તો ઠાકોરજીને એની સેવા ગમતી નથી. એક ગૃહસ્થને ઘેર બે દીકરા હતા. એક છોકરો સવારે 4 વાગે ઉઠે, સ્નાન કરે, સેવા પૂજા કરે. બીજા છોકરાનો સંગ સારો ન હતો. તે સવારે 6-7 વાગે ઉઠતો. સવારે 4 વાગે ઉઠીને સેવા પૂજા કરનારો છોકરો મનમાં ઠસક રાખતો કે હું બહુ ડાયો છું. એક દિવસ એણે બાપને કહ્યું કે તમારા બીજા દીકરાને કંઈ અક્કલ છે? તે હજી પથારીમાં સૂઈ રહ્યો છે, કેવો મૂર્ખ છે. બાપે કહ્યું, ભલે તે મૂર્ખ હશે પણ કોઈની નિંદા કરતો નથી, પથારીમાં સૂતેલો રહે છે એટલું સારું છે. તું જાગીને એની નિંદા કરે છે, એના માટે મનમાં કુભાવ રાખે છે. કોઈ વ્યક્તિનું પાપ મનમાં રાખશો તો તે વ્યક્તિ પ્રત્યે કુભાવ થશે. બીજાના પાપનો વિચાર કરવો એ પણ પાપ છે. બીજાનું પાપ સાંભળતા વેંતા જ તેને વિવેક અગ્નિથી બારી નાખો. જગતના કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખવો નહીં, પ્રત્યેકને સદભાવથી જુઓ. કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખો તો ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે. સર્વભૂતોમાંથી, પદાર્થમાંથી દ્રોહનો ત્યાગ કરો. જીવનો તો શું, પણ કોઈ જડ વસ્તુનો પણ દ્રોહ ન કરો. સર્વ પ્રત્યે સમભાવ રાખો. સર્વમાં સદભાવ સમભાવ રાખનારના મનમાં અભિમાન આવતું નથી, કામ પણ આવતો નથી. વિકાર, વાસના અને અહંકારનો વિનાશ કરવા આ શ્રેષ્ઠ ઉપાય છે. સર્વમાં સદભાવ રાખો. સર્વમાં ઈશ્વરનો ભાવ રાખે અને સાધન કરે તો તે સફળ થાય છે. સર્વમાં ઈશ્વરનો ભાવ રાખવો, અનેકમાં એકના દર્શન કરવા એ તપ છે, એ જ જ્ઞાન છે. જ્ઞાનીનું લક્ષણ એ છે કે એનાથી કોઈને પણ ઉદ્વેગ અને અશાંતિ ન થાય. યસ્માનનો દ્રિજતે લોકો લોકાનને દ્રિજતે ચયઃ. જે પ્રતિક્ષણે સાવધાન છે તે સંત છે. વૈષ્ણવો, સંતો સર્વકારમાં સાવધાન હોય છે કે મારા વ્યવહારથી કોઈને દુઃખ ન થાય. કોઈના પણ માટે કુભાવ રાખવો એટલે મનને અતિશય બગાડવું. ભક્તિમાં મન મુખ્ય છે. કોઈ પણ જીવ કે જડ વસ્તુ માટે મનમાં કુભાવ આવે તો ભક્તિમાં આનંદ આવતો નથી. સત્વગુણનું અભિમાન બહુ ખરાબ છે. અનેક વાર સત્વગુણીઓનું પણ પતન થાય છે. આ 3 ગુણને જે ઓરંગે તેને અત્રી કહે છે. અત્રી તે છે જે નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપમાં જ સ્થિર રહે છે. તમોગુણનો નાશ રજોગુણથી કરવાનો. નવરા ન બેસો. સત્કર્મમાં મન પરોવી રાખો. પ્રવૃત્તિ લૌકિક સુખ માટે ન કરો, પરમાત્મા માટે કરો, પરોપકાર માટે કરો. પાપનો તિરસ્કાર કરો, પાપીનો તિરસ્કાર ન કરો. રજોગુણનો નાશ સત્વગુણથી કરવાનો, પાપની બીક રાખીને પ્રવૃત્તિ કરો, તમને જે ગમે છે તે બીજાને આપજો, તમને કોઈ છેતરે ત્રાસ આપે એ તમને ગમતું નથી, બીજાને છેતરશો નહીં, બીજાને ત્રાસ ન થાય તેનું ધ્યાન રાખજો. ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરી છે, રજસ તમસ્યાભિભૂયઃ સત્વમ ભૌતિ ભારતઃ. સત્કર્મથી સત્વગુણ વધે છે. સત્વગુણ શુદ્ધ આહાર, શુદ્ધ આચાર અને શુદ્ધ વિચારથી વધે છે. સત્વગુણ વધે છે સંયમથી, સદાચારથી. સત્વગુણ વધવાથી આજ્ઞા સ્ફુરણ પામે છે, છતાં સત્વગુણ પણ બંધન કરે છે, એમાં થોડો અહંભાવ રહી જાય છે. સત્વગુણમાં જે અભિમાન આવે છે તે અભિમાનનો નાશ સતત ભગવદ્ સ્મરણથી કરવાનો છે. સત્વગુણને સત્વગુણથી મારવાનો છે. સત્વગુણીને એવું ન લાગવું જોઈએ કે હું સત્કર્મ કરું છું, હું ભક્તિ કરું છું. ભક્તિ સહજ થવી જોઈએ, ભક્તિ કરવાનું એને વ્યસન થવું જોઈએ. જ્યારે એનામાં એવો ભાવ આવે છે કે બીજો ભક્તિ કરે છે કે નહીં એ જોવાની મને શી જરૂર છે, ત્યારે અભિમાન મરે છે. અંતે સત્વગુણનો પણ ત્યાગ કરવાનો છે અને નિર્ગુણી થવાનું છે, કારણ નિર્ગુણ પરમાત્માને મળવું છે. અત્રિ ઋષિ ત્રિગુણાતીત હતા, ત્રિગુણ્ય વિષ્યા વેદા નિશ્ચય ગુણ્યો ભવાનું અર્જુન.